महादेव्याक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्र महं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 24 फेब्रुवारी 2008। श्रीमद् राजचंद्र वचनामृत क्रमवार पत्र स्वाध्याय पत्रांक 493 आपनो स्वाध्याय चालू छे। अनन्य शरण आपनार एवा श्री सद्गुरुदेव ने अत्यंत भक्ति थी नमस्कार। शुद्ध आत्मस्वरूप ने पाम्या छे एवा ज्ञानी पुरुषोए नीचे कह्या छे ते 6 पदनी सम्यक दर्शनना सर्वोत्कृष्ट स्थानक कह्या छे। पहलू पद में आत्मा छे, बीजू पद जे आत्मा छे ते नित्य छे, त्रीजू पद जे आत्मा छे ते पोताना कर्मनो करता छे, चौथु पद जे कर्मनो आत्मा करता छे तेनो ते भोगता छे, पांचमु पद ते कर्मनु टड़वापणु पण छे, एवो मोक्ष छे, अने छठु पद ते मोक्षनो उपाय छे। आ 6 पदनी विचारणा આપણે છેલ્લા 6 સ્વાધ્યાયમાં કરી। કૃપાળુદેવ કહે છે કે સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક છે, આત્મા છે અને આત્માના મોક્ષનો ઉપાય પણ છે। આત્મા મોક્ષરૂપ છે, એ મોક્ષનો ઉપાય છે। ખૂબ સાધકને માટે લક્ષ્ય કરવા જેવો આ પત્ર। મારે મારા આત્મપદને નિજપદને પ્રાપ્ત કરવું છે તો એ નિજપદની ઓળખાણ પણ છે અને એ નિજપદની સિદ્ધિનો માર્ગ પણ છે। આપણું લક્ષ્ય વિચારણા કરવી છે તો એની ઓળખાણ કેવી રીતે છે, કયા લક્ષણોથી છે, એનું ખૂબ ચિંતન, નિધિધ્યાસન, અનુપ્રેક્ષા કરી અને એ સંબંધમાં નિશંકતા પ્રાપ્ત કરવી અને ત્યારબાદ એનું મોક્ષ છે, એ મોક્ષપદનો ઉપાય છે એ માટે થઈ અને પૂર્ણપણે પોતાનો લક્ષ્ય આધારિત પુરુષાર્થ કરવો। જ્ઞાન અને ક્રિયા આ સિદ્ધપદના સાધન છે। તો અહીંયા વિચારણા જો બરોબર હોય તો એ આત્માનો મોક્ષ કેવી રીતે છે, તો સાધનાનો પ્રારંભ ક્યાંથી, સાધના આત્મસાધના શરૂ ક્યારે થાય, પરમાર્થ માર્ગની યાત્રાનો પ્રારંભ કયા પદથી થાય, કયા પગથિયાથી થાય, કયા પગલાથી થાય, કયા સોપાનથી થાય, જ્યારે આત્માની ઓળખ થાય ત્યારે તે સ્વરૂપને સિદ્ધ કરવા માટે જે સાધનનું અવલંબન કરવામાં આવે તે સાધના અને તે સાધનાની સમાપત્તિ એટલે સિદ્ધિ। જ્યાં ધ્યેય ધ્યાન કરનાર અને ધ્યાન એકરૂપ બની જાય છે એને કહે છે સમાપત્તિ। આગળ આપણે વિચારીએ, જ્ઞાની પુરુષે આ 6 પદને કહ્યા પછી એનું મહાત્મ્ય સમજાવે છે કૃપાળુદેવ। શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના નિવાસના મુખ્ય નિવાસભૂત કહ્યા એવા આ 6 પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે। સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે। પદનું મહાત્મ્ય જુઓ। આ 6 પદનું કૃપાળુદેવે નિરૂપણ કર્યું પછી એની મહાત્મ્ય આપે છે કે જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત સમ્યક દર્શન આપણને જેમ કહીએ કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એનો મૂળ સ્ત્રોત કયો, એના સ્ત્રોત પાસે પહોંચો. એના સ્ત્રોત પાસે પહોંચશો તો વસ્તુની ઉપલબ્ધિ થશે, વસ્તુ પ્રાપ્ત થશે. સમ્યક ક્યાંથી થાય? સમ્યક દર્શનનો સ્ત્રોત શું? સમ્યક દર્શનનું નિવાસસ્થાન શું? એવા નિવાસભૂત, મુખ્ય નિવાસભૂત. અન્યત્ર છે બધા ગૌણતા, એ તો એમાં તો ઇન્ડાયરેક્ટ વે છે, આ તો મુખ્ય નિવાસભૂત. અને ખરેખરું સરનામું કે ત્યાં જઈને બાણનું ઠોક અને ઉઘડશે, આ મુખ્ય નિવાસભૂત. માગો ને મળશે, શોધો અને જડશે, ઠોકો અને ઉઘડશે, પ્રગટ થશે, આવિર્ભાવ થશે. નિજપદ, સમ્યક દર્શન, આત્માનું ભાન, આત્માની પ્રતીતિ, જે આજ સુધી શબ્દોમાં સાંભળી છે, શબ્દોથી જેનું રટણ કર્યું છે, શબ્દોના સંકલ્પ વિકલ્પની અંદર જે રહ્યો છું આજ સુધી, હવે પદાર્થ સ્વયં પ્રતીતિનો વિષય બનશે. શબ્દો નિશબ્દના રૂપની અંદર આવી જશે, ભાવના રૂપમાં શબ્દ ફેરવાઈ જશે, એની પોતાને પ્રતીતિ થશે. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા? એવા આ છ પદ. કેનાર જ્ઞાની છે, વિકલ્પ કરવા જેવો નથી, આપણી ક્યાંય મતિ કલ્પના લગાવવા જેવી નથી. શ્રી શ્રીવંત એટલે એ પોતે જે પામેલા છે એને શ્રી કહે છે. આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે, વિસ્તાર આપણે કરવાનો છે. પદ સંક્ષેપમાં જણાવ્યા છે, જ્ઞાની સંક્ષેપમાં જણાવે. જ્ઞાનીનો બોધ સૂત્રાત્મક હોય પછી જીવની પાસે સંજ્ઞા છે, જીવની પાસે વિચાર શક્તિ છે. તો કે સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવવા યોગ્ય છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. કોને? સમીપ મુક્તિગામી જીવને. શરત એવી મૂકી દીધી કે સાહેબ આ છ પદ જે વાંચે એ બધાને આત્મા મળે? તો કે ના. જૈન દર્શનની અંદર જે પાંચ સમવાય છે એની અંદર એક સમવાય છે તથા ભવિતવ્યતા, અથવા જેને કહે છે કાળ લબ્ધિ, એની સાથે જ છે. જીવની તથા ભવિતવ્યતા પેલા પરિપાક થાય. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ને અંતર રોગ. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. ભાઈ પોતાની દશા જ્યાં સુધી પ્રાપ્ત કરી નથી, જેમાં આત્માર્થ રહી શકે, જેમાં પરમાર્થ ઉગી શકે, એવી દશા જ્યાં સુધી જીવ કરે નહીં ત્યાં સુધી મોહગ્રસ્ત રહે, મોહ દશામાં રહે અને મોક્ષ સાધક દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બોધ ગમે તેવો હોય, તત્વજ્ઞાન ગમે તેવું ઊંચું હોય, ખૂબ જાણતો હોય, જાણને પાંડિત્ય તારું ગમે તેટલું 14 આગમોનું હોય તો શું કામ છે? દશા ને એવી જ્યાં સુધી તારી દશા ન થાય. સમીપ મુક્તિગામી જીવ, આ જીવની એક દશા બતાવી છે કે કોણ સમીપ મુક્તિગામી જીવ, એની અવસ્થા શું, અને એને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે. છ છ પદનો સપ્રમાણ આજે પણ અધ્યાત્મના જગતની અંદર આ તત્વજ્ઞાનના પદ તો બધાય જાણનારા છે, પણ કોઈને સપ્રમાણ થતું નથી. કોઈ કહે છે કે આત્મા કંઈ કરતો નથી, આત્મા કરતા હોઈ શકે જ નહીં. જેને કરતાપણું ન માન્યું એણે કીધું કે ભોગતાપણું પણ સંભવિત નથી, કરતો નથી તો ભોગવે શું કામ. એટલે એને દાખલ કરી દીધું કોઈ પરમાત્મા છે જે કરાવે છે ને જે ભોગવાવે છે. વાત પૂરી થઈ ગઈ, નીકળી ગઈ એમાંથી બહાર. જુદી જુદી રીતે સપ્રમાણ નથી સમજાતા. છ એ છ પદ સપ્રમાણ સમજવા જોઈએ. કોઈ કે કરતા ભોગતા પણ છે તો એ પોતે આત્મા બીજું શું કરવાનું, તો પોતે પોતાનું કર્યા કરે. આત્માને કઈ ઇન્દ્રિયો છે નહીં ને શરીર નથી ને કઈ કરી ન શકે ને આમ ને તેમ ને જુદી જુદી પ્રકારની. સાધનાના માર્ગને ઉડાડ્યો, વ્યવહારના માર્ગને ઉડાડ્યો, નિશ્ચય ઉપર એટલા બધા એકાંતમાં ગયા, સપ્રમાણ પણ ચુકાઈ ગયો. આખું દર્શન સપ્રમાણ ઉપર છે. અહીંયા કૃપાળુ દેવ કહે છે આ છ એ છ પદ સપ્રમાણ થવા જોઈએ. આ સપ્રમાણ થવા જોઈએ તો પ્રશ્ન એ છે કે સાહેબ આ સપ્રમાણ થાય કોને? તો છ પ્રમાણ કોને થાય? એવો નિકટ સમીપ મુક્તિગામી જીવ હોય એને થાય. તો સાહેબ નિકટ મુક્તિગામી જીવ એ કોને કેવો? એક આપણે રેફરન્સ લઈએ, એમાં લખ્યું છે 176માં પત્રની અંદર થોડો ઉલ્લેખ કર્યો છે. આપણે સમીપ મુક્તિગામી જીવને ઓળખવો છે. સમીપ મુક્તિગામી જીવના લક્ષણ કયા હોય, એના ચિહ્નો કયા, એની સ્થિતિ કેવી, એની અવસ્થા કેવી. 176માં છેલ્લા પેરેગ્રાફમાં લખે છે કે બંધનનો ત્યાગ કરીએ છૂટાય છે એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાનું મહત્વ સ્થાપિત કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી એ જીવને બહુ રખડાવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે. આ પહેલી ઓળખાણ. સમીપે કયો જીવ આવ્યો છે? આપણે પણ પોતાની કસોટી ઉપર આપણે આપણી જાતને પરખી શકીએ. આ કૃપાળુ દેવ તો એવી સરસ મજાની કસોટીની રાખી આપે છે કે પોતે પોતાની રીતે કસોટી કરો. શું પેલું? બંધનનો ત્યાગ કરીએ છૂટાય છે એમ સમજે છે. ડાયો છો? બંધનનો ત્યાગ કરીએ છૂટાય છે, છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાનું મહત્વ સ્થાપન કરવું. આ બીજો અવગુણ, અવગુણ નંબર એક, પોતાની તે બંધનની વૃદ્ધિ કરવી, બીજું તેમાં પોતાનું મહત્વ સ્થાપિત કરવું, અને ત્રીજું પૂજ્યતા પ્રતિપાદન કરવી. એમાં પૂજ્યતા, સત્કાર, માનાદિ અનેક પ્રકારના આવા એ જીવને બહુ રખડાવનારું છે. આ ત્રણ દોષ બહુ રખડાવનારા છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે. જો એ જાણતો સમીપે આવ્યો હોય તો એને ખબર પડે કે આ ધંધો ખોટનો છે.
સેવાની પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ, દેહેન્દ્રિય માને નહીં કરે બાય પરરાગ.
દેશ દોરામાં કહે છે પ્રભુ આ સેવાને પ્રતિકૂળ એવા જે બંધન છે એનો મારા જીવનમાં ત્યાગ નથી. બંધનની વૃદ્ધિ કરે, બંધનની મહત્તા સ્થાપિત કરે, પોતાનું મહત્વ નાખે અને એની પૂજ્યતાને પ્રતિપાદન કરે કે આમ જ હોય. આ જીવને રખડાવનાર છે. જો બંધન લાગે, બંધન સમજાય તો સમીપ મુક્તિગામી જીવ એ બંધનનો ત્યાગ કરે. ત્યાગ ન થાય એ પોતાનો દોષ છે. તે બંધન નથી ત્યાગ, દેહ ઇન્દ્રિયો માને નહીં. સાહેબ શું કરું, આ મારું શરીર મારા વશમાં કરે બાહ્ય પર, બસ બહાર તરફ જ છે. અને જેટલું પર છે એ બંધન છે. પરનો સંયોગ, પરનો સંબંધ, પર પદાર્થ જીવને બંધનરૂપ છે. જ્યાં સુધી પર સાથેનું એનું જોડાણ છે એ જોડાણ બંધનું સ્વરૂપ છે, મુક્તિનું નહીં. તો આ પહેલી વાત સમજી લેવાની. સમીપ મુક્તિગામી જીવને જ આ સપ્રમાણ થવા યોગ્ય છે. તો પેલા સમીપ મુક્તિગામી જીવના જે લક્ષણ છે એ જીવની અંદર આવવા જોઈએ. બીજી ઓળખાણ આપી છે, સમીપ મુક્તિગામી જીવ. આ છ પદ ક્યારે આપણને પરિણામમાં આવશે? સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવવા યોગ્ય છે. આવી કઈ અવસ્થા સાહેબ? તમે તો આ બધા જીવની વાત નથી કરી, માત્ર સમીપ મુક્તિગામી જીવની વાત કરી છે. જીવે દશાવાન થવું જોઈએ, સર્વપ્રથમ પોતાની યોગ્યતા કેળવવી જોઈએ, ત્યાં વિના બોધ પણ કંઈ કાર્યકારી થવાનો નથી. આજે આપણું લક્ષ્ય બોધ ઉપર છે, પોતાની દશા ઉપર નથી. મોટી ભૂલ છે, લક્ષ્ય બોધ ઉપર છે. એને એમ તો આ જાણી લઉં, આ જાણી લઉં, આને સમજી લઉં, આને વાંચી લઉં, આને સાંભળી લઉં, અહીંયા જેવું અહીંયા જેવું જ્યાં જવું હોય દોડાદોડી કરને. લક્ષ તારું સાંભળવા ઉપર નહીં, દશા ઉપર આવવું જોઈએ. એ દશા ઉપર લક્ષાવવા માટે અહીંયા 212 પત્રની અંદર પરમ કૃપાળુ દેવે મૂક્યું છે. એ કહે છે કે જ્યારે સત્પુરુષનું ઓળખાણ પડે છે, જીવને જ્યારે સત્પુરુષનું અથવા સતનું ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે. જો આ લક્ષણો, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિતમણા લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખી જીવે છે, તેમાં જ વૃત્તિ રાખી જીવે છે. સતમાં, સત્પુરુષમાં બીજા પદાર્થના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. બીજા પદાર્થના સંયોગ અને મૃત્યુ એને સમાન થઈ ગયા હોય. આવી દશા જ્યારે આવે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. માર્ગ નિકટ છે એમ જાણવું, કોઈના બાપની હાળી બાર ન રાખવી. જો આ દશા પોતાને વેદાય, સમજાય, અનુભવાય અને ત્યાં સુધી બફમમાં ન રહેવું કે હું ઘણો જ્ઞાની છું ને મને તો આપણે જ મોક્ષ ને આપણે જ મળી ગયો છે, આપણને તો બસ આ ગુરુ મળી ગયા એટલે આપણે જ્ઞાલ થઈ ગયા, આપણે તો આશ્રમ મળી ગયો એટલે આપણે પામી ગયા, કાંઈ નથી પામી ગયો, વાતુના વડા કર્યા કાંઈ થવાનું નથી. આ દશા પ્રાપ્ત થવી જોઈએ. સમીપ મુક્તિગામી જીવ છ પદની અંદર કહ્યું છે, એને જ આ મૂળ તત્વ વિચારણાનું એને પરિણામકારી થશે, પરમ નિશ્ચયરૂપ થશે. ક્યારે? એ જીવની દશા પલટાય તો. અને એ દશા પલટવા માટે કૃપાળુ દેવે જુદા જુદા સ્થાને કહ્યું છે. એમાં 212 કહ્યું છે કે સત્પુરુષનું ઓળખાણ થાય અને ઓળખાણ પછી એના વિયોગ વિના રહી ન શકાય અને એમાં જ વૃત્તિ રાખીને જીવે, બાકીનું બધું એને શું લાગે? મૃત્યુ અને જીવન બધું સમાન. નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ વિતલો. અદ્ભુત વાત મૂકી છે. એ મહાપાત્ર તે માર્ગના આવા જે છે એની દશા કેવી છે? એ કહે છે એને તૃષ્ણા નથી, ન જીવનમાં ન મૃત્યુમાં, ભવ મોક્ષે પણ સુધવર્તે સમભાવજો. અનેક રીતે ભગવાને આપણને વાત મૂકી છે. એવી વાત 292 ની અંદર મૂકી છે. પત્રાંક 292 પાના નંબર 305 આપણે શું વાત સમજીએ છીએ? સમીપ મુક્તિગામી જીવ જેને નિકટ છે મોક્ષ, એ જીવની દશા કેવી હોય, એ જીવનું લક્ષણ શું, એ જીવની અવસ્થા શું, એ જીવની દશા શું, અને એ જ્યાં સુધી એવી દશા ન થાય ત્યાં સુધી બોધ ગમે તેવો હોય, સાક્ષાત વિતરાગનો કાર્યકારી થાય નહીં, પરમ નિશ્ચયરૂપ થાય નહીં, પરિણામકારી થાય નહીં. આપણું લક્ષ્ય અત્યારે બહાર ઉપર છે, દશા ઉપર નથી. ફરીથી આ છ પદનો પત્ર અંતર્મુખ બનાવી દેશે કે બહારનું વધતું ઓછું મેળવું એમાં હર્ષ વિષાદ કર્મા, અમને આમ મળી ગયું તેમ મળી ગયું, રે છાનો બેઠો રે. દશા જ્યારે બદલાય ત્યારે જ એ સત છે એ પરિણામકારી થશે. સતનું બીજ છે પણ ઉકેળા જેવી દશા હશે તો બીજ નહીં ઉગે. કૃપાળુદેવે કહ્યું છે કે આ બીજને ઉગવા માટે થઈને પોતાની દશા પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સુઉર બસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બદલાય. અરે ભાઈ, આગમ નહીં પણ આગમરૂપ પુરુષ પ્રત્યેનો તારો પ્રેમ, સત્પુરુષ પ્રત્યેનો પ્રેમ, એના વિયોગ વિના એક ઘડી પણ જીવી શકાય નહીં. અને હવે વૃત્તિનું સ્થાપન સત્પુરુષમાં કરવું, જ્ઞાની પુરુષમાં કરવું. વૃત્તિઓ બહાર જાય છે અને વૃત્તિઓ તો પૂર્વ કર્મ સંસ્કારના ઉદયો રૂપે આવે છે. આને ટાળવી આકરી છે, વૃત્તિઓને અંદર સમાવવી આકરી છે. અને વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત, એ વૃત્તિને પેલા દ્વાદ સાંજીના સારૂપ વૃત્તિઓને ક્ષય કરવી. આ વૃત્તિઓને જીતવા માટેનું ઉત્કૃષ્ટ માધ્યમ સત્પુરુષમાં વૃત્તિનું સ્થાપન કરવું, એમાં જ વૃત્તિ રાખીને જીવવું, જેથી કરીને ત્યાં ગઈ સત્પુરુષને અર્પણ કરી એ વૃત્તિ તને નડશે નહીં. એને 292માં કહ્યું કે કુટુંબાદિક સંઘ વિશે લખ્યું છે તે ખરું છે. કુટુંબનો સંઘ સૌભાગભાઈ ઉપરના પત્રમાં છે. અને કુટુંબનો સંઘ, સંઘ દુઃખકારી હોય છે. સંઘમાં સુખ એ તો આપણું અજ્ઞાન છે. આપણે બધાએ કુટુંબના સંઘમાં સુખની કલ્પના સાથે જીવીએ છીએ અને એ જ્યારે સુખ આપણી અપેક્ષા પ્રમાણેનું હોતું નથી ત્યારે આપણા દુર્ધ્યાનનો કોઈ પાર નથી. કંઈ ને કંઈ પ્રકારની કોઈની ચિંતા, કોઈની કાળજી, કોઈના પ્રત્યેની ઉપાધિ એવી આપણને ચારે બાજુ ઘેરી વળે છે. આપણને એમ થાય કે હું તો શું કરું, કારણ કે એ સંઘમાં છે, એ સંઘની એની દશા તો મોહ દશા છે. કુટુંબના સંઘ વિશે લખ્યું તે ખરું છે. જ્ઞાનીને પ્રશ્નો કરે કે સાહેબ શું કરીએ, અમે કુટુંબના સંઘમાં છીએ અને આ સંઘની અંદર આવી આટલી તકલીફો છે. સમજી લેવાનું કે આ તકલીફો ક્યારેય દૂર થાય, કારણ કે સંઘ ઇટ સેલ્ફ પોતે જ આશરવ છે. સંઘ પોતે જ આશરવ છે, એમાંથી તું સુખની કલ્પના ક્યાંથી કરી શકે. કુટુંબાદિક સંઘ વિશે લખ્યું તે ખરું છે, તેમાં પણ આ કાળમાં એવા સંઘમાં, કાળ વિપરીત છે. કાળ વિપરીત એટલા માટે કે પ્રત્યેકની અપેક્ષા જુદી છે. આપણે જેના સંઘમાં છીએ એ પ્રત્યેકની અપેક્ષા આપણા પ્રત્યે જુદી છે. જેમ આપણને એની અપેક્ષા છે એના કરતા વધારે વિપરીત અપેક્ષા એને આપણી છે. એટલે એક લેખકે સરસ લખ્યું કે કોઈનો પ્રેમ ક્યારેય કદી ઓછો હોતો નથી, આપણી અપેક્ષા જ વધુ પડતી છે. દરેક પ્રત્યે કોઈનો પ્રેમ આપણા પ્રત્યે ઓછો નથી, પણ મૂળ શું છે, આપણી અપેક્ષા વધારે પડતી છે. એ આમ કરવું જોઈએ, એને આમ કરવું જોઈએ, એ બધી આપણી અપેક્ષા છે. એનો પ્રેમ છે જે છે સ્વીકારી લે, વાત પૂરી થઈ ગઈ. તારી અપેક્ષા જો કઈ ન હોય તો એનો પ્રેમ અપરંપાર છે. આ ક્યાં ઘર્ષણ ક્યાં થયું? આપણી અપેક્ષા એ આડી આવીને ઉભી રહી ગઈ. જગતના જીવોનો પ્રેમ આપણને અપરંપાર છે, અનંત છે, અમર્યાદિત છે, પણ આપણી અપેક્ષાને એ પહોંચી શકતો નથી. એટલે આપણને અધૂરો લાગે છે, ઊણો લાગે છે, અલ્પ લાગે છે, અને એ જ આપણા બધા આર્ત ધ્યાનનું કારણ થાય છે. આ કાળમાં, એમાં પાછો કાળ કેવો છે, કરાળ, દુષ્મ, સતની ઓળખાણ ઓછી, સતનો પરિચય ઓછો, ભોગની સાથેનો પનારો વધારે, એટલે જીવોની પાસે વાસનાનું બળ, તૃષ્ણાનું બળ, અપેક્ષાનું બળ, આશાનું બળ, ઈચ્છાનું બળ કેટલું બધું છે. કોઈ પોતાના સ્વસંતોષમાં જીવનારા લોકો કેટલા, કે કશું જ નથી એને, જે છે એ પ્રમાણે ચલાવે, કોઈ દિવસ નહીં કંઈ ફરિયાદ નથી. જેને કહીએ કંઈ ફરિયાદ નથી, જીવનમાં જે હોય તે, જે સમયે જે સ્થિતિ થાય તે, મારે કોઈ ફરિયાદ નથી. જે છે શાંત સ્વીકાર, ઉદયનો શાંત સ્વીકાર. કાળ વિકટ છે, દુષ્મ છે, અપેક્ષા શું રાખું. એવા કાળમાં મારું જન્મવું થયું ઇટ સેલ્ફ પ્રૂવ્સ કે મારા કર્મો પાતળા છે, મારું પુણ્ય પાતળું છે. અને અપેક્ષા રાખું પછી ચક્રવર્તી જેવી પુણ્યના ઠેકાણા નથી, ત્રણ અખલા જેવું પુણ્ય લઈને આવ્યો છે. અને અપેક્ષા કેવી છે કે આખા ચક્રવર્તી છ ખંડના લોકો મારું આધિપત્ય સ્વીકારે. કે કારણ તું કઈ પાડીનો મૂળો સમજ નથી પડતી. હમણાં પદમાં કેટલું સરસ કીધું સિમંદર સ્વામીને, કીધું કે સાહેબ આ કાળમાં કેવડીના વિરા છે, પણ તમે તો સાક્ષાત વિચરો છો એ તો મને ખબર છે. અત્યારે પણ પ્રભુ વિદ્યમાન, તીર્થંકર વિદ્યમાન છે. આ લોકમાં જ છે ને, અઢી દ્વીપમાં જ છે ને, બીજે ક્યાંય નથી ને. આપણે 14 રાજલોકનું કઈ કામ નથી. મનુષ્ય જ્યાં છે એ બી અઢી દ્વીપનો વિસ્તાર છે. હવે એ વિસ્તાર 14 રાજલોકની દ્રષ્ટિએ તો કેટલો નાનો કહેવાય. જેમ આપણે આ જિલ્લામાં રહીએ કે આ જિલ્લામાં રહીએ, એમ છતાં ક્યાં પેદા થયા?
સાહેબ ભરત ક્ષેત્રમાં હું રે અવતર્યો, સાહેબ ઓછું એટલું પૂન.
સાહેબ મારું પૂન ઓછું છે, આપ તો વિદ્યમાન છો. જો મારું પૂન જબરું હોત તો હું આપના સમીપમાં ન આવત. તો ત્રુણ્યા જૈનમો શું કામ? તારું પૂન નબળું છે. પરમાત્મા તો સામર્થ્યવાન વિદ્યમાન છે આ કાળમાં પણ. આ કાળમાં પ્રભુ વિદ્યમાન છે, પણ તને ક્ષેત્ર એ પ્રાપ્ત થયું નહીં. કારણ તારું પૂન ઓછું. તું મનુષ્ય થયો પણ કેવડીનો વિર પડી ગયો. તું મનુષ્ય થયો, કૃપાળુ દેવ કે છે કાળ તો એવો વિકટ છે, હવે જ્ઞાનીના પણ વિર થઈ ગયા. હે મુનિઓ, 500 ગાવના વિહાર કરશો તો પણ તમને સત્પુરુષનું દર્શન થવું દુષ્કર થશે, નહીં મળે. એવો આ કાળ છે. એવા આ કાળમાં સંગમાં જીવે સંપણે પરિણમવું એ મહાવિકટ છે. કુટુંબના સંગમાં રહીને આ કાળમાં સમપણે પરિણમવું, સમપણે પરિણમવું એટલે કસાય ભાવમાં ન રહેવું, આખો દી બળતો ને જડતો, રાગમાં ને દ્વેષમાં હિંચકા ખાતો નહીં, રાગ દ્વેષની ઝાડમાં નહીં રહેવું. જીવને સમપરિણમે પરિણમવું મહાવિકટ છે. જ્ઞાની કે છે અમે જાણીએ છીએ કાળ ખોટો છે, પ્રતિકૂળ છે. એમાં સંગમાં, કુટુંબના સંગમાં સમપણે રહેવું મહાવિકટ છે. અને જેવો એટલું છતાં પણ સંપણે પરિણમે, આ કાળ કુટુંબનો સંગ અને છતાં પણ સંપણે પરિણમે, તે નિકટભવી જીવ અમે જાણીએ. કેને પૂછવા જવું છે? તો પાછો એમ માને કે હું નિકટ ભવિષ્યું ના, બધા આડા આવે છે. અવળી મતી તો જુઓ, હું નિકટ ભવિ છું, વિકટ ભવિ છે. અને મને આ બધો સંગ આડો આવે છે. જ્ઞાની ઉલટું કહે છે કે કાળ વિપરીત છે, સંગ વિપરીત છે, એમાં પણ સમપણે પરિણમે, એને અમે નિકટ ભવિ કહીએ છીએ. ચાલ લે, ટેસ્ટિંગ આપી દીધું. અને જે નિકટ ભવિ છે તેને જ આ સપ્રમાણ થાય, પરમ નિશ્ચયરૂપ થશે આત્માના છ પર. મોક્ષનો ઉપાય જો પરમ નિશ્ચયરૂપ થાય, આત્મા પરમ નિશ્ચયરૂપ થાય, તો આત્મા પ્રાપ્ત થયા વિના, અરે કદાચ મોક્ષ નહીં મળે પણ મોક્ષનો માર્ગ તો મળી જશે ને. કૃપાળુદેવ કહે છે ને, સમ્યક દર્શન ની છાપ છે સત્પુરુષની, જ્ઞાની પુરુષની, કે જા હવે આને મોક્ષ થશે. અને નિકટ કાળમાં થશે. જન્મ તેના અલ્પ અનંતમાંથી અલ્પમાં લાવી દઈએ, કઈ જેવી તેવી વાત નથી. સંખ્યાની અંદર વાત નથી કરી કે સંખ્યામાંથી તને અલ્પમાં લાવી દઈએ, અસંખ્યાતમાંથી અલ્પમાં લાવી દેવી વાત નથી, અનંતમાંથી તને અલ્પમાં લાવી દેશો. પણ સમીપ મુક્તિગામી જીવને આ પરિણામ થશે. અમારો બોધ કોને ઉપકારી થશે? તો સમીપ મુક્તિગામી જીવને. હજી એક રેફરન્સ જોઈ લઈ, જરા મજા આવે છે. જો સમીપ મુક્તિગામી પછી તો આમાં શું છે, છ પદનો પત્ર વાંચવો કે પેલા સમીપ મુક્તિગામી થવું, પેલું શું કરવું? કેમ કે એ થશું તો ઓલો પરિણામકારી થશે, કઈ વાંધો નહીં. કૃપાળુ દેવે પાના નંબર 333 એમાં પત્રાંક 376 આજે આપણો સ્વાધ્યાય સત્સંગ જેવો થઈ ગયો છો. જેને વિશે સત સ્વરૂપ વર્તે છે, 376 માં અદ્વચે, જેને વિશે સત સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની, જ્ઞાની પુરુષનું ઓળખાણ આપ્યું છે, એવા જે જ્ઞાની તેને વિશે લોક સ્પૃહાદિનો ત્યાગ કરી, લોકની સ્પૃહા લોક શું કહેશે એનો ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. આ નિકટપણે કલ્યાણને પામનાર જીવ કેવો હોય તો જ્ઞાની પુરુષ પ્રત્યે લોક સ્પૃહાનો ત્યાગ કરે. કોઈ શું કહેશે ને કોઈ શું કહેશે ને અમે ક્યાં ને પંથ ને મત ને સંઘ ને સંઘાડા ને આ અનેક પ્રકારના નાના નાના પ્રકારના લોકસંજ્ઞાના અનેકવિધ બહાનાઓ જે ધરે એ બધા છોડી દે, લોક સ્પૃહાનો ત્યાગ કરે અને ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે. ભાવથી એ જ્ઞાની પુરુષનો એ આશ્રિતપણે વર્તે કે હવે તો મને એકમાત્ર તમારો આશરો છે. આવો આશરો, આશરો ઈશ્વરતણો એ કહેવું સરળ છે, સહેલ છે, પણ આશરો ઈશ્વરતણો જીવ બહુ મુશ્કેલ છે. જાય છે પેલો સંત છે, સંસારનો ત્યાગ કરીને પ્રભુના આશરે નીકળી પડ્યો છે, નીકળી પડ્યો છે અને રસ્તાની અંદર એકદમ ગરમી ધોમ ધકતી અને તરસ લાગે છે. આટલામાં ક્યાંય પાણીનો કાંઈ અવકાશ, ક્યાંય નજર નથી પડતો. ચાલતા 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 નજર પડે કે એક હરણું ત્યાંથી જતું હોય, પાણી પીને ગયું, જરૂર ક્યાંકથી આમાં આપણને પાણીનો સોર્સ છે એવો આશરો બંધાયો. તો ચાલે છે, ત્યાં કૂવો હતો, કૂવામાં એને જોયું કે હરણું પાણી પીને ગયું અને પોતે જાય છે તો કૂવાનું પાણી નીચે ઉતરી ગયું અને એને ઈશ્વરને કીધું કે તારા આશરે મેં સંસાર છોડ્યો, તારા આશરે મેં બધું સર્વસંગ પરિત્યાગ કરીને છોડીને નીકળો છું અને આ મારી નજર સામે પેલું હરણું એ પાણી પીને ચાલ્યું ગયું અને હું જ્યાં પાણી લેવા આવ્યો ત્યાં પાણી ઉતરી ગયું. હે પ્રભુ, તારા શાસનમાં આવો અન્યાય, આવો ભેદભાવ, હું તારા આશરે છું. આકાશવાણી થઈ કે તે દોરીને લોટો રાખ્યા છે એની પાસે એ નહોતા, એટલે અમે પાણી ઉપર લાવી દીધું, હરણું પીને ભયું ગયું અને તું દોરી લોટો લઈને નીકળો છો, ત્યારે નાખ દોરી અંદર. ઈશ્વરનો આશરો લીધો પણ હજી પેલી ભેગી રાખી કે ક્યાંક દોરી લોટો તો જોઈ ને ભાઈ, ક્યાંક પાણી પીવું હોય ક્યાં જવું, તો તે મારા આશરે દોરી લોટો છોડ્યા નહોતા અને આ હરણાને દોરી લોટાનો આશરો નહોતો. જગતની અંદર આપણે માનીએ છીએ કેટલી કેટલી વસ્તુ, આપણે કેટલો ત્યાગ કરીએ ત્યારે કેટલી છૂટછાટ આપણે રાખીએ, આપણા માટે છે ઈશ્વરનો આશરો. કેટલા કેટલા વ્રતમાં, નિયમમાં, તપમાં, ત્યાગમાં પરમાત્માની આજ્ઞા જે હોય તે આપણે આપણી રીતે છૂટ રાખી હોય. હવે આશરો કોનો એ કયો નક્કી કરો, એ કરવામાં આશરો કોનો, આપણો કે પરમાત્માના આશરે આપણે ધર્મ કરીએ છીએ કે આપણા આશરે આપણે ધર્મ કરીએ છીએ. આપણા દોરી લોટા આપણે છોડ્યા નથી, આ બધી અહમ મમત્વની ગાંઠો છે, એ આપણા દોરી લોટા છે, આપણે છોડ્યા નથી. બધી જ સુવિધા સાધના બધું કરતા કરતા થોડું થોડું આમ કામ આવે, આમ કામ આવે, આમ ક્યારે કામ થાય, કેના આશરે તું ચાલોશ? વાત પૂરી થઈ ગઈ. એટલે આપણો સર્વસંગ પરિત્યાગ પણ કેટલો અધૂરો હોય, કેટલો અપૂર્ણ છે, પરિણામ આવતું નથી. અહીંયા કહે છે કે ભાવ પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. અમે તો આ જાણીએ છીએ કે જો એ આશ્રિતપણે વસશે અને જ્ઞાની પુરુષ માટે થઈને લોક સ્પૃહાનો ત્યાગ કરશે, લોક સ્પૃહા નહીં, લોક પ્રતિબંધ નહીં, લોક સંજ્ઞા નહીં. લોકો ગમે તે કે જો મને પ્રતીતિ છે કે આ પુરુષ આત્મત્વ પ્રાપ્ત છે, આનો બોધ મને સાક્ષાત પુરુષ પ્રત્યક્ષ સમાન છે, આ મારા કલ્યાણનું કારણ બને એમ છે, તો પછી મારે બીજા કોઈનો આશરો લેવો ભાવપણે આશ્રિતપણે. સતનો આશ્રય એ સતને પ્રાપ્તિનું બહુ મોટું સાધન છે. ક્યાંક ક્યાંક આપણને લાગે કે સાધકના જીવનમાં ક્યાં ખૂટે છે, શું ખૂટે છે, ખૂટતી વાતને જરા અંતર્મુખ થઈને થોડું અવલોકન કરીએ, થોડું નિરીક્ષણ કરીએ, થોડું પરીક્ષણ કરીએ જાતનું, તો ખબર પડે આપણને કે ક્યાં આપણી અધૂરપ છે, ક્યાં આપણે રોકાઈએ છીએ. એટલા બધા બહારમાં આપણે પડી ગયા છીએ કે આપણને ક્યારેક ખ્યાલ આવતો નથી કે મેં મારી પૂર્ણતા તરફ લક્ષ નથી આપ્યું, મેં તો બહાર ઉપર આપ્યું છે. અરે, સત્પુરુષનો આશ્રય ગ્રહણ કરવાનો છે. એ આશ્રય ગ્રહણ કરવાની અંદર તો હું અહીંયા ત્યાં જાઉં છું, કાલ અહીંયા ગયો, પરમ અહીંયા ગયો, અહીંયા આમ ગયો, અહીંયા આમ ગયો. એક પુરુષ હોય પછી એમ થાય આનાથી આના જ કલ્યાણ થાય. વિકલ્પ તો મારા કેટલા છે, મારા વિકલ્પ તો મળતા જ નથી, આમાં આશરો બંધાણો ક્યાં છે. એટલે એ દ્રષ્ટિએ પણ બહુ મુશ્કેલી છે. અને હવે એક વાત કરીને આપણા વિષયને સમાપ્તિ આપી દઈએ. 415 આંક છે 356માં પાના ઉપર. કૃપાળુદેવ એમાં ચોથી લીટીમાં કહે છે 415 પાનામાં કે તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે, કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આવો જે અંતરંગનો ભેદ, તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તતો ન હોય તે જીવ કેમ સમજી શકે. જ્ઞાની કે છે અમારી દશા અમને જ્ઞાનીપણે કોણ સમજી શકશે. અમે વ્યવહારમાં છીએ, વેપારમાં છીએ, સંસારમાં છીએ, ગૃહસ્થીમાં છીએ, એ કોઈ અમારા આત્મિક બંધનને કારણે છીએ, અમારા આત્મામાં એની સાથેનો ભાવ છે, સ્પૃહા છે નહીં. કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. પણ જે સંબંધોના જગતમાં અમે છીએ, અહીંયા અમે અમારું ઋણ ચૂકવવા માટે છીએ. ન તનને અર્થે, ન મનને અર્થે, ન ધનને અર્થે, ન સ્વાર્થને અર્થે અમે આત્મિક બંધનથી, કોઈ પણ પ્રકારના આત્મિક બંધનથી, અમારી જો વિચાર કરો તો કોઈ બંધનથી અમે સંસારમાં રહ્યા નથી, અમે સંસારમાં નથી. આવો જે અંતરંગનો ભેદ, અમારી બાહ્ય દશા અને અમારી અંતરંગ દશા, એમાં અંતરંગનો ભેદ કોણ સમજી શકે. અને જે સમજી શકે તે જીવ કેવો, નિકટપણે એને મોક્ષ વર્તે. જો મોક્ષ નિકટપણે ન વર્તતો હોય તો એ અમારી દશા ક્યાંથી સમજી શકે. 22 વર્ષના નવયુવાનને પોતાના પુત્રની અવસ્થાનો એને જોનાર સ્વભાગ એના ચરણમાં પડી ગયા. એની પહેલા દર્શને ઓળખા કે આ તો કોઈ ભગવાન સ્વરૂપાત્મા છે. અને વિતરાગના સાધુ જેવા લઘુરાજ સ્વામી મુપત્તિ બાંધી છે ને, રજોહરણ છે, પણ જ્યાં જીવે છે. 22 વર્ષની ઉંમરે 1946ના દિવાળીમાં ગયા છે, અને દિવાળીમાં ખંભાતના ઉપાશ્રયની અંદર એમનું મળવું થાય છે, પહેલું જ દર્શન છે. અને ગુરુ મહારાજને કહે છે કે આમની પાસેથી મને કંઈ વધારવાની આજ્ઞા છે. ગુરુ મહારાજે હા પાડી મેળા ઉપર જઈને સાષ્ટાંગ પ્રણામ કરે છે. આ કોઈ ભગવાન સ્વરૂપ આત્મા છે. આવું જેને અંતરંગનો ભેદ જાણી લઈએ કે બહારની ગમે તે દશા હોય, આ પૂર્ણ વિતરાગ પુરુષ છે. આ તીર્થંકર કોટીનો પુરુષ, કેવડી સંપુરુષ છે. કર્મની ક્યાંક નૂનતા સંબંધ આવરણની હોય એ ભરે, અને સાક્ષાત આવરણ બીજું ક્યાંય નથી. એ કહે છે કે મેં પરમાત્મા સ્વરૂપ થયા છે. આના માને પરમાત્મામાં કોઈ ભેદ નથી. મારે પરમાત્માની સાધના કરવી છે. આ મારો પરમાત્મા જીવતો, જાગતો, હલતો, ચાલતો, બોલતો, અને એના પ્રત્યેક વચન આ મને પરમાત્માની મળેલી દેશના છે. આ જ મારા બોધ, આ બોધ મારે તરવાનું ઉત્કૃષ્ટ કારણ છે. આ જ મારી સમજ છે, આ જ મને આત્મા પ્રાપ્ત કરાવશે, કેમ કે એની પાસે આત્મા છે અને મને આ છ પદના પત્ર દ્વારા એ આત્મા આપી રહ્યા છે. પણ એ કહે છે કે જીવની જો આ દશા હશે, સમીપ મુક્તિગામી જીવ, નિકટ ભવી જીવ, આસન્ન ભવી જીવ, એટલે સર્વપ્રથમ તત્વજ્ઞાન મેળવવું એ તો ગ્રંથમાંથી મળે, પણ તત્વજ્ઞાન મેળવવા માટેનું માધ્યમ ગ્રંથ નહીં પણ જ્ઞાની છે. નહીં ગ્રંથ માહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થળે જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માં. આ જ્ઞાની છે અને એ જ્ઞાનીમાં જ્ઞાન છે. આવી પ્રકારનું જ્યારે મને ભાવથી હું એનો આશ્રિત બનું અને એની વાત છે એ જ્ઞાન છે, તો એ પોતાના નિજપદની પ્રાપ્તિનું, આત્મકલ્યાણનું ઉત્કૃષ્ટ માધ્યમ છે. મારે મારી યોગ્યતામાં એનું આશ્રિતપણું જોઈએ, એનું આશ્રિતપણું લેવામાં મારે સર્વ પ્રકારનો લોક સ્પૃહાનો ત્યાગ કરવો જોઈએ, એનું આશ્રિતપણું લેવામાં હું જે સંઘમાં હો ત્યાં મારે સંભાવપણે સ્થિતિ રાખવી પડે. આવી સામાન્ય બધી સ્થિતિનું એક ગાથાની અંદર કૃપાળુદેવ વર્ણન કર્યું છે. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. સમસંવેગ નિર્વેદ, આસ્થા અને અનુકંપા, સંકિત જેને પ્રાપ્ત કરવું છે, સાચો બોધ જેને પ્રાપ્ત કરવો છે, એના આ લક્ષણો છે. અને બોધ પ્રાપ્ત થયા પછીના પણ આ લક્ષણો છે. સમ્યક સંકિત સન્મુખ દશા અને સંકેત પ્રાપ્ત દશા બદલ નથી. એટલે જ યોગ દ્રષ્ટિની સજ્જાય એ આઠ જે કીધી છે એ ચારમાં સંકેત થયું નથી અને ચારમાં સંકેત પછીની છે. જ્ઞાનીઓએ એમાં આઠ દ્રષ્ટિની સજ્જાયમાં ભેદ નથી કીધો, એ મોક્ષ માર્ગની સજ્જાય. સમ્યક સન્મુખ અવસ્થા, જીવ સતત સંકેતની સન્મુખ થતો જાય છે, એક એક દ્રષ્ટિ બદલાવતો બદલાવતો અને પ્રાપ્ત કરીને પરાદ્રષ્ટિ સુધી પહોંચે છે, એમાં ભેદ નથી. એની ભૂમિકા એ કોઈ ભેદ નથી. આઠ દ્રષ્ટિ સજામાં ઓઘ અને યોગનો સમન્વય છે. મિથ્યાત્વની સાથે સમ્યક દર્શન આ મિશ્ર મોહની એની અવસ્થામાં છે, સમ્યકત્વ મોહની એની અવસ્થામાં છે. પલટાઈ જાય છે, સંકેત શુદ્ધ થઈ જાય છે. એટલે આ પ્રકારના લક્ષણો આપણને 135માં 422માં ઉપદેશ છાયામાં કહ્યા છે કે સંકિતના લક્ષણ આ છે અને સમ્યક દશાના લક્ષણ પણ આ છે. દશા વિના દર્શન ન થાય. સાહેબ બેમાં ભેદ તો કે ના, કાંઈ નહીં, માત્ર તરતમ્યતાનો ભેદ. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે. છ પદ સપ્રમાણ થવા જોઈએ. કોઈ એક પદની અધિકતા અને કોઈ એક પદની ન્યૂનતા, ફરીથી, કોઈ એક પદની અધિકતા અને કોઈ એક પદની ન્યૂનતા. 437મો પત્ર સમતા રમતા ઉરતતા એમાં આવે છે કે જીવની જે ભ્રાંતિ છે એ ભ્રાંતિમાં આ છે. કોઈ કહે છે કે આત્મા છે પણ નિત્ય નથી, કોઈ કહે છે કે નિત્ય છે પણ કરતા નથી, કોઈ કહે છે કરતા છે પણ ભોગતા નથી, ફરી કરતા ભોગતા પણ છે કાંઈ નથી. આ અનેક પ્રકારના 17 પ્રકારના ત્યાં ભાવ આપ્યા છે. આ બધી જ જીવની ભ્રાંતિ છે. છ પદ હોવા છતાં એને સપ્રમાણપણું નથી. એ એમ કે પણ શુદ્ધ નિશ્ચય નહીંથી તો આમ છે ને, પણ શુદ્ધ નિશ્ચય નહીં પોતે જ અપૂર્ણ છે, એનું શું? કેમ કે નહીં સાપેક્ષ જ. એ બધા અતિ પરિણામો પણ છે. ઉન્મત દશા થાય છે અને ઉન્મત પ્રલાપ કરે છે જેમ ભાવે તેમ બોલે છે. સપ્રમાણ નથી, આત્માનું સ્વરૂપ સપ્રમાણ નથી, એને ભ્રાંતિજન્ય કહ્યું છે. 437 અંદર ફરીથી વાંચું. અનેક પ્રકારની જીવની ભ્રાંતિ છે અને ભ્રાંતિનું કારણ અસત્સંગ છે. નહીં પોતે પોતામાં પૂર્ણ નથી, નહીં એ અંશનું સ્વરૂપ છે. અંશમાં એની પૂર્ણતાની કોઈ શંકા નથી, 110% સાચી વાત છે. પણ અંશે અને અપેક્ષાએ વાત સાચી પકડવી પડશે, સાપેક્ષ છે. પરંતુ આવી પ્રકારનું સપ્રમાણ થતું નથી. આ સપ્રમાણ શબ્દ જૈન દર્શનમાં બહુ સમજવા જેવો છે. અને આ વસ્તુને સપ્રમાણ સમજાય, કોઈ પણ જ્ઞાનીનો બોધ સપ્રમાણ ત્યારે સમજાય કે જ્યારે એને સાપેક્ષવાદની દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે. જો સાપેક્ષવાદ ન હોય તો કોઈનો પણ બોધ આપણને સપ્રમાણ સમજાય નહીં. કારણ સર્વજ્ઞની વાણીમાં પણ સ્વરૂપની વાત પૂર્ણપણે કહી શકાતી નથી, તો અન્ય વાણીની કોઈ મજાલ નથી, દશા નથી. એ પુદ્ગલ છે. આત્માના સ્વરૂપને ભાષાનું સ્વરૂપ ક્યારેય પૂર્ણતયા વર્ણવી નહીં શકે. માટે ભલે બોધ સાંભળ્યો છે, વચનો સાંભળ્યા છે, પણ છતાં ન્યાય પોતાની પાસે. એટલે કહ્યું કે તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ વિવેક શું? ગમે તેનું આપણે બોધ સાંભળીએ પછી વિવેક થવો જોઈએ. જો એ બોધ ઉપર જ આપણે જો બંધાઈ જઈએ તો વિવેકનો અભાવ થયો. કારણ કે એ વાણી છે, વક્તવ્ય પણ છે, અવક્તવ્ય તો અવક્તવ્ય જ રહી જાય છે. આ વિવેક એ અવક્તવ્ય તરફ લઈ જશે કે ભાઈ ઉભો રે, આ કહ્યું ને એટલે આમ થાય. પરમ નિશ્ચયરૂપ અને વિવેક સાથે ત્રણ વસ્તુ, ત્રણ શબ્દો બરોબર પકડી લઈએ જ્ઞાની પુરુષના બોધને સપ્રમાણ થવો જોઈએ. પરમ નિશ્ચયરૂપ થવો જોઈએ અને આત્મામાં વિવેક થવો જોઈએ. આજે 6 પદના પત્રમાંથી આ 3 શબ્દ સપ્રમાણ, પરમ નિશ્ચયરૂપ અને વિવેક સહિત જો બરોબર આપણું એના ઉપર લક્ષ જાય. અને સપ્રમાણ ક્યારે થશે? પોતાની દશા નિકટ ભવી સમીપ મુક્તિગામી હશે તો. આ 3 ક્યારે થશે? તો એટલા માટે થઈને જ્યારે આપણને બોધનો આશ્રય લઈએ, સત્પુરુષના ભાવનો આશ્રય લઈએ, ત્યારે લક્ષ્ય પાછું પોતાની દશા ઉપર જવું જ જોઈએ. એટલે કૃપાળુ દેવે આ બધો જ બોધ આપવાની જ્યારે શરૂઆત કરી પત્રો લખીને, ત્યારે પહેલા વહેલા લખી નાખ્યા 20 દોહરા. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, બેઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય. દોષને જોતો જા, દોષ ઉપર દ્રષ્ટિ દે, દોષને ઓળખી દોષને ટાળવા, ઓળખવાનો લક્ષ્ય રાખીશ તો ઓળખાશે, ઓળખવાનો લક્ષ નહીં હોય તો બતાવનાર હશે તો નહીં ઓળખાય. પાછો બફામ મારે તો નહીં કે કોક મને ના કોક બતાવે નહીં તો તને એના તરફ કાળ ઝાડ થઈ જઈશ. તો જો તારો લક્ષ નહીં હોય દોષને ઓળખવાનો તો જો કોઈએ બતાવ્યા તો જોઈ લે દશા. તું મને કહેનાર? અરે અહમ તો જાગૃત બેઠો જ છે. ખટ્ટા ખાઈ જાય, ભૂલ થઈ જાય. જ્ઞાની કહે છે કે સપ્રમાણ, બોધને સપ્રમાણ કરતા રહેવું, પરમ નિશ્ચયરૂપ કરાવે, તમારા કહેલા વચનોમાં શંકા ન થાય. સમ્યકત્વનું લક્ષણ નિશંકત્વ. નિશંક જ્યાં સુધી પ્રભુના બોધ ઉપર, જ્ઞાનીના બોધ ઉપર, સત્પુરુષના બોધ ઉપર નિશંકપણું નહીં આવે, એમ થશે કે આ છે એ સિવાય કંઈક છે, ગયો. નિશંકતા, પરમ નિશ્ચયરૂપ. કૃપાળુદેવની, જિનેશ્વરની જે પ્રત્યે આપણી શ્રદ્ધા બંધાય કોઈ વ્યક્તિને આ બધા સમાન એક કક્ષામાં છે, કોઈ જ્ઞાની વચ્ચે ભેદ ન હોય. ભેદ ક્યાં આવે? અજ્ઞાનીમાં. અજ્ઞાની વચ્ચે કેટલા ભેદ? અનંત. એક અજ્ઞાનીને અનંત ભેદ, કેમ કે ક્યારે શું કહેશે એનું કઈ ઠેકાણું નહીં. પણ સાહેબ આ તો એક જ છે, એક છે તો એ હજારા જેવો છે. કારણ કે હવારે કઈ કે, સાંજે કઈ કે, ને બીજે દી કઈ કે, ત્રીજે દી એમ કે, મારો કહેવાનો મતલબ તો જુદો જ હતો. લે, તું જુદો, તારો મતલબ જુદો, તારી વાત જુદી, તારું અર્થઘટન જુદું. કારણ કે અજ્ઞાની છે. અને જ્ઞાનીનું ત્રણ કાળની અંદર કોઈ વાત ફરે, અજ્ઞાની છે. પરમ નિશ્ચયરૂપ જ્ઞાનીના વચનની અંદર આપણને પરમ નિશ્ચયરૂપ થવું, કે જ્ઞાનીની વાત છે. પેલા ઓળખાણ જેટલી કરવી એટલી કરવી. કૃપાળુદેવ કહે છે કે જેટલું પરીક્ષણ કરવું હોય તેટલું કરો, જેની પાસેથી ધર્મ માગવો તે ધર્મ પામ્યાની પૂર્ણ ચોકસાઈ કરવી. કર જેટલી કરવી હોય એટલી. અરે અમારું શું ગજું? તારું બધું ગજું છે તો હું મોક્ષ છો કે નહીં? તારું ગજું નથી તો તું મોક્ષ મેળવવાનો હતો. જેને ચકાસણી કરવાનું ગજું નથી એ મોક્ષ મેળવવાનો હતો. ભાઈ કર તું, પણ પછી તારું ગજું મટાવી દેજે. હવે એક વાર નક્કી થયું કે આ જ્ઞાની છે, આ સત્પુરુષ છે, એના ભાવથી આશ્રિત કરજે, પરમ નિશ્ચય રૂપ થઈ જાય. પછી શંકા કઈ, પછી આશ્રય ગ્રહણ કરજે. જ્યાં સુધી આશ્રય ગ્રહણ નથી કર્યો ત્યાં સુધી એની ચકાસણી કરજે, અને તેની ચકાસણી કરવામાં તે રાજી છે. આ તો આ પુરુષ જ કહેવાય, આપણો પ્રભુ કહે કે તમારે અમને જેટલો ચકાસવો એટલો ચકાસી લો.
કરી જો જો વચનની તુલના રે, જો જો શોધીને જીન સિદ્ધાંત મૂળ માર્ગ સાંભળો જીનનો રે.
હે મુમુક્ષુ, હું તમને મૂળ માર્ગ કહું છું આ પદની અંદર. અને તમને પણ જો પૂજાદીની કામના ન હોય તો સાંભળજો, સત્કારની મનાવાની. અને સાથોસાથ એ કહે છે કે તમે તુલના કરજો મારી મતને સાંભળ્યા પછી. કોની સાથે તુલના કરજો? છાપા સાથે, ન્યૂઝપેપર, મેગેઝિન, ચોપાનિયા જે છે એની યારે તુલના કરજો. જીનના સિદ્ધાંત સાથે જે સર્વજ્ઞ છે, જે જીન છે, અરિહંત છે, એના વચનની સાથે મેં કહેલી વાતની તુલના કરજો. અને જીનના વચન તમારે શોધવા પડશે. જોજો, શોધીને જીન સિદ્ધાંત ગમે ત્યાંથી પકડી લેતા નહીં, ગમે તો ચોપાની અમારી. શોધજો, જેટલી તમારી તાકાત હોય એટલી શોધજો. જીનના સિદ્ધાંત આગમમાંથી મળે. જીનના સિદ્ધાંત શોધવા હોય તો એનો સ્રોત શું? આગમ, જીનાગમ. બસ જીનાગમમાં જઈને તમે શોધજો અમારા વચન સાથે. એ પુરુષ લખે કે અમારા કહેલા વચનો તે આગમ જ છે અને પછી જીનાગમ છે. શોધવું હોય તો શોધી લ્યો, જાઓ. આથી બીજી વિપરીત વાત મળશે, પરમ નિશ્ચયરૂપ જણાવાય. અને તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. જેમ શોધીશ એમ આત્મામાં વિવેક જાગશે. ધર્મનો બીજું નામ મોક્ષ મારામાં કૃપાળુદેવે કહ્યું વિવેક છે, એ પર્યાય છે. જીવનમાં ધર્મ આવ્યો એટલે એનામાં વિવેક જાગ્યો. સત અસતનો, સ્વ પરનો, જળ ચેતનનો, શાશ્વત અને ક્ષણભંગુરતાનો, આ બધા સનાતન રૂત છે, સતની સાથે રૂત છે. બસ આનામાં વિવેક જાગશે. જે કંઈ અત્યારે પરિભ્રમણ છે એ ક્યારેક જાણકારી છે પણ વિવેકનો અભાવ છે, માટે એને જ્ઞાન પરિણમિત થતું નથી. વિવેક જાગશે. બસ જીવનમાં જો વિવેક જાગે તો જીવને શું કરવું અને શું ન કરવું એની આપોઆપ એને ખ્યાલ આવશે. સાચો વિવેક એનું સાચું ચારિત્ર પ્રગટાવશે. અત્યારે જે ચારિત્ર પ્રગટે છે એની અંદર જાણકારી છે, વિવેક નથી. જાણકારી ઘણી છે પણ વિવેક નથી. અને એથી કારણે
આજે કેટલા પ્રકારના જીવનની અંદર એને શું મૂલ્ય અને શું અમૂલ્ય અને શું પ્રકારનું પથ્ય અપથ્ય ભક્ષ્ય અભક્ષ્ય કઈ પ્રકારનો વિવેક નથી જીવની અંદર, જાણકારી ઘણી છે. એવરી ડે હી ઇઝ ગેટિંગ નોલેજ અને હી ઇઝ નોલેજેબલ પણ વિધાઉટ હેવિંગ એ સેન્સ ઓફ પ્રપોર્શન, નો સેન્સ ઓફ જસ્ટિસ, એનામાં વિવેક નથી, જાણકારી ઘણી છે. માહિતીના આધાર ઉપર એ પરમાર્થની યાત્રા કાપી નહીં શકે, ચારિત્ર નહીં પ્રગટાવી શકે. ચારિત્ર પ્રગટે છે એ વિવેકથી પ્રગટે છે. સમ્યક જ્ઞાન એટલા માટે કહ્યું કે જ્ઞાન તો છે પણ સમ્યકપણું છે એ એની વિવેકપૂર્ણ અવસ્થા છે. વિવેકપૂર્ણ એને સમ્યક જ્ઞાન કહેવાય છે. તો કે છે તેના આત્મામાં વિવેક પણ છે. આ છ પદ અત્યંત સંદેહ રહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે અને એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કર્યું છે. કૃપાળુ દેવ જેવો પુરુષ આવું લખે કે આ છ પદ અત્યંત સંદેહ રહિત છે. આ એક વાક્યનું જોર તો જુઓ. આ છ પદ, છ શબ્દ, આ છ પદ અત્યંત સંદેહ રહિત છે. અનંત જ્ઞાનીઓનો જે આ નિશ્ચય છે, નિકૃત કીધા છે જ્ઞાનીઓએ શુદ્ધ આત્મ સ્વરૂપને, એને પોતાની અનુભૂતિની મોહર મારે, છાપ મારે છે કે અત્યંત સંદેહ રહિત છે. તમે મને તો માનો, આ છ પદ અત્યંત સંદેહ રહિત છે. આ છ પદનું મહાત્મ્ય આપણને વેદાઈ જાય આટલું સાંભળ્યા પછી કે આ પત્રાંક 493 શું છે, કે પરમ કૃપાળુ જેવો દશાવાન પુરુષ કહે છે કે આ છ પદ અત્યંત સંદેહ રહે. તો આત્માનું સ્વરૂપ આ છ પદથી ઓળખ ભાઈ. એમાં લખ્યું છે કર્મનો કરતા છે, તો તું ડાપણ શું કામ કરે, ખોટી તર્ક વિકર્ક કરીને ખોટે ખોટું ખોટી માથાકૂટ કર. જો આ અત્યંત સંદેહ રહિત છે તો આત્મા પોતાના કર્મનો કરતા છે કે નહીં, આત્મા પોતાના કર્મનો ભોગતા ખરો કે નહીં, અને એ કર્મ ટળી શકે કે નહીં. અરે આ છ પદ અત્યંત સંદેહ રહિત છે, આવો પરમ પુરુષ કહે છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કરે છે. આ છ પદ એનો વિવેક કરવાનું કહ્યું કે તેના આત્મામાં વિવેક થશે સપ્રમાણ થાય તો. જો વિવેક નહીં થાય તો જીવ સ્વરૂપ નહીં સમજાય. તું આત્માના છ છ પદ જાણીશ પણ તારામાં વિવેક નહીં હોય તો જીવનું સ્વરૂપ નહીં સમજાય. વિચાર બરોબર બેસે છે કે નહીં? આજે એક એક વાત થાય છે કે વિવેક છે એ સ્વસ્વરૂપ સમજવાનું છે, છ પદ છે પણ છ પદ સપ્રમાણ ન થયા અને વિવેક ન આવ્યો તો કે કરતા છે પણ કર્મનું નહીં, જુદા જુદા અનેક વિકલ્પ જેને આપણે કઈ મતિ કલ્પનાના લગાવે. તો કે છે સ્વરૂપ જીવને સ્વસ્વરૂપ સમજવાનું, સ્વસ્વરૂપ સમજવું છે તો આ છ પદને સપ્રમાણ પરમ નિશ્ચયરૂપ અને વિવેકથી અને વિવેક થવો જોઈએ. છ પદનો આત્મામાં વિવેક થવો જોઈએ અને વિવેક થવા માટે જીવની પોતાની અવસ્થા જોઈએ. કેનામાં વિવેક થાય? જો આપણે આપણી મતિ કલ્પના કરવા જઈએ, સ્વછંદ આવે, માન્યતા આવે, અભિપ્રાય આવે, પૂર્વ માન્યતાઓ આવે, તો વિવેકમાં બાધા કરે. જેને વિવેક કોઈ વસ્તુ કરવી છે તો કે છે બી ઓપન ફર્સ્ટ, ડોન્ટ હેવ એ ક્લોઝ માઇન્ડ, યુ શુડ નોટ હેવ એની પ્રી કન્સીવડ આઈડિયાઝ, નો નોશન્સ, કોઈ કલ્પના પણ નહીં ચાલે. તો જ્ઞાની પુરુષ પ્રત્યેની પેલા અર્પિત ભાવ, આશ્રય ભાવ અને તે જેમ કહે છે તેમ સમજવા માટેનો પ્રયત્ન, એમાં આપણી મનની ઊભી કરેલી કોઈ વાત બાધારૂપ થાય નહીં. એટલે ન અહમ જાગે, ન મમત્વ જાગે, તો એ બરોબર વિવેક થાય અને વિવેકથી પકડીશ તો સ્વરૂપ સમજાયા વિના રહેશે. આ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને કહ્યો છે, અર્થે કહ્યો છે. કોનું સ્વરૂપ સમજવાનું છે? સરસ, એટલો સરસ શબ્દ મૂક્યો છે, જીવને સ્વસ્વરૂપ સમજ માત્ર. તારે આમાં આનાથી આથી કોઈ બીજાનું સ્વરૂપ જાણવાનું નથી. કોનું સ્વરૂપ જાણવાનું છે? સ્વસ્વરૂપ. અને મુશ્કેલી ક્યાં છે અત્યાર સુધીની? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન.
આત્મસિદ્ધિનો પ્રારંભ અહીંયાથી થાય છે કે જે સ્વરૂપ નથી સમજ્યો. કયું સ્વરૂપ નથી સમજ્યો? પરનું કે પોતાનું? બસ સ્વસ્વરૂપ નથી સમજ્યો. જો એના કહે કે જે સ્વરૂપ સમજ્યા વિના સાહેબ હું બધું જાણું છું, મકાન બિલ્ડિંગ આ તે ફલાણું આ વાત આઈટમ આ આઈટમ આ આઈટમ દુનિયાભરનું નોલેજ આપણી પાસે એનસાયક્લોપેડિયા એવું છે, પૂછો ને જવાબ મળશે તમને, રેડી રેકનર. ભાઈ રેવા દે, અમે જે વાત સ્વરૂપની કરીએ છીએ એ સ્વસ્વરૂપની વાત છે, પર સ્વરૂપની વાત નથી. આ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે થયો. તો સ્વસ્વરૂપ સમજવાની તીવ્રતા હોય, જિજ્ઞાસા હોય, ભાવના હોય, તો આ છ પદ ઉપકારી છે અને એમાં સપ્રમાણ થવા જોઈએ. અને એ બધા માટે જીવની અવસ્થા સમીપ મુક્તિગામી, એના જે જે લક્ષણ ત્રણ ચાર પત્રોમાં કૃપણદેવે આગળ